ખગેશ પક્ષીરાજ, અમારો આ સત્સંગ એ એક એમાં પરિણમ્યો વાદ વિવાદમાં, શાસ્ત્રાર્થમાં પરિણમ્યો, સગુણ અને નિર્ગુણનું પ્રતિપાદન કરવામાં ઉગ્રતા આવી. પક્ષીરાજ હું તે સમયે સગુણનું પ્રતિપાદન કરતો હતો અને ઋષિ લોમસ એ નિર્ગુણ નિરાકારનું પ્રતિપાદન કરતો. હું હઠપૂર્વક વારંવાર સગુણ એ જ સત્ય છે અને નિર્ગુણ કંઈ છે જ નહીં આવા પ્રતિપાદનથી, આવી વાતોથી ઋષિના મનની અંદર થોડોક આવેશ આવ્યો અને એ આવેશ સહેજ પણ સંઘર્ષ જો આગમાં ભભૂકાતો હોય એમ આ શાસ્ત્રાર્થનો, આ સગુણ નિર્ગુણનો વિવાદ એકદમ ભભૂકી ઉઠ્યો. ઉત્તર પ્રત્યુત્તર થતાની સાથે જ ઋષિના મનની અંદર આવેશ આવ્યો અને સ્વાભાવિક છે કે સહેજ પણ સંઘર્ષ થાય એટલે એમાંથી ગરમી ઉત્પન્ન થાય જ, સહેજ પણ ગરમાટ આવે જ, રહે જ નહીં બાકી. અને જ્યાં વધારે પડતો સંઘર્ષ થાય તો ઉગ્રતા આવે અને ઉગ્રતાથી એથી પણ આગળ નો માર્ગ નીકળી જાય. એટલે અનલ પ્રગટ ચંદન તે હોય, શીતળતા રહેલી છે, શીતળતા રહેલી છે ચંદનમાં, પણ છતાંય અતિ સંઘર્ષણ થાય ને તો એમાંથી પણ અગ્નિ પ્રગટે છે. આમ વારંવાર આ પ્રકારની સ્થિતિ થતા પરિસ્થિતિ એ આવે કે આજે વ્યવહારના, સંસારના વ્યવહારમાં પણ સહેજ અમથી ઓછો વાદ વિવાદ થાય, ઘરમાં પિતા પુત્ર વચ્ચે, કોઈ પણ વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનો, તો ત્યાં સંબંધો બગડે, વ્યવહાર બગડે અને એને પરિણામે એકબીજા વચ્ચે વૈમનસ્ય ઉત્પન્ન થાય. તો વ્યવહાર, આ જગતના સંસારના વ્યવહારમાં પણ વાત વાતની અંદર એકબીજાનું અહમ ટકરાય અને પોતે જ સાચો છે એવો જ્યારે ખૂબ જ દુરાગ્રહ કરે ને ત્યારે પણ આવો સંઘર્ષ અને સંઘર્ષમાંથી વેરનો અગ્નિ વાદે વાદે વર્ધતે વૈરવન્હી, જેટલો વાદ વિવાદ કરે ને એટલો એમાંથી શત્રુભાવનો અગ્નિ ઉત્પન્ન થાય. વન્નો વન્નો દહ્યતે સ્નેહતંતુ, અને જેમ આગ ભભૂકે ને એટલે પરસ્પરના જે સંબંધો છે ને એ બળીને ખાક થઈ જાય, બળીને ખાક થઈ જાય. વાદે વાદે વર્ધતે વૈરવન્ની, વન્નો વન્નો દહ્યતે સ્નેહતંતુ. બસ એટલા માટે જ આ બધા વાદ વિવાદમાં ઉતર્યા સિવાય માત્ર પ્રભુનું નામ સ્મરણ કરવું, આ એક જ એનો સાચો ઉપાય. વારંવાર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતા મુનિ એકદમ આવેશમાં આવી ગયા, ખૂબ ગુસ્સામાં આવી ગયા અને ગુસ્સામાં આવીને ખૂબ જ દ્રઢતાપૂર્વક જોરશોરથી નિરૂપ, બસ જ્ઞાન માર્ગ જ સાચો છે, એના વગર કંઈ સત્ય નથી. ક્યારે કોઈનું પણ ખંડન કરીએ ને ત્યારે વિચાર કરવો પડે. આપણા સંપ્રદાયને બહુ મજબૂત ને બહુ સારો ને બહુ લોકોમાં ઊંચો દેખાડવા જઈ વેદ ઉપનિષદની નિંદા કરીએ, રામ અને કૃષ્ણ જે આ ધર્મની પરંપરાના મૂળ છે, જે મહાપુરુષો કૃષ્ણ અને રામના આધારે જ આખા પોતપોતાની પૂજા પદ્ધતિને ચલાવી રહ્યા છે અને છેવટે પોતાના જ સંપ્રદાયના જ ઈષ્ટને મોટો માનવામાં રામને દેવ કે કૃષ્ણને દેવ કે મારો જ ભગવાન કે, ત્યારે આજે તમે હજારો વર્ષથી ચાલતા આવતા રામકૃષ્ણને વેદ ઉપનિષદને ખંડન કરો છો, તો આવતીકાલે તમારો જ ખંડન કરવાળો બીજો ઊભો નહીં થાય? વારંવાર સખોપ મુનિ આમ આવેશમાં આવીને જે સગુણ અને નિર્ગુણનો પ્રતિપાદન કરવાની અંદર જે આવેશ ઉઠ્યો, જે આક્રોશ કર્યો, વેદ ઉપનિષદ રામકૃષ્ણ તો આદિ છે તમારા, આપણા મહાપુરુષો એમના આધારે જ એમાંથી બહાર આવ્યા છે પૂજા પદ્ધતિમાં. પણ એને જો આમ રામ અને કૃષ્ણની ના મૂળની અંદર જો ઘા મારીશું તો સંપ્રદાયના ડાળા ક્યાં લીલા રહેવાના હતા, એ બળીને ખાક થઈ જશે. એટલે આ દેવ અને આ ભગવાન એ વાતોના વિવાદને મૂકી દઈને શાંતિથી ભગવાનનું ભજન કરો, અને એના માટે કોઈ કરાય નિરૂપણ જ્ઞાન. આમ લોમસ ઋષિ પોતાનો પક્ષ પ્રતિપાદિત કરી અને એને એને દ્રઢ કરતા કે જ્ઞાન માર્ગ જ સાચો છે. અને તે વખતે જયારે મુનિ આવેશમાં આવે ને, હું બેસો શાંતિથી બેઠો હતો અને બેસી રહીને મનોમન બસ મનોમન અનેક અનુમાન કરવા માંડ્યા, ઘણા બધા અનુમાન કર્યા. જેમ માણસ શાંતિથી બેઠો હોય પણ મન એને શાંતિથી બેસવા દેતું નથી, એમ લોમસ ઋષિ તો આવેશમાં આવી ગયો. હું શાંત રહ્યો, હું નાનો હતો, છતાંય મારી હઠ હતી કે સગુણ એ જ સત્ય છે. એટલે મૌન રહીને મેં મારા મનથી ઘણા બધા વિચારો મનોમન અનુમાન કરવા લાગ્યો. જુઓ ને, આ ઋષિ વાત બહુ મોટી કરે છે. અદ્વૈત આ જગતમાં બીજું કોઈ છે જ નહીં, ભગવાન જ છે એકમાત્ર. તારામાંય ભગવાન છે, મારામાંય ભગવાન છે, તું ભગવાન છે, હું ભગવાન છું, કારણ એના વગર તો ટકી શકાતું નથી. એક સંત ચાલતા માર્ગે જતા હતા, અને પછી એમને લઘુ શંકાની ઈચ્છા થઈ, એક નજીકના ખેતરમાં જઈને બેઠા. એટલે પાછળથી પેલો ખેતરનો માલિક આવ્યો, તડબૂચની ખેતી કરેલી, કે પાછળથી એવું લાગ્યું કે પેલો જ છે, કે રોજ મારા તરબૂચ તો ચોરી જાય છે ને, એવો જ છે, બીજો નહીં. એટલે જઈને પાછળથી એ બે ચાર બૈડામાં એવી દહી વારી સટાસટ સટાસટ. તો પેલો સંતને એની અંદર એવો ભાવ હતો કે પ્રભુ સર્વત્ર છે ને સર્વમાં છે, એટલે કંઈ પણ બોલ્યા ચાલ્યા વગર ઊભા થઈને ચાલવા માંડ્યું. પેલાને ખબર પડી કે ઓ આ તો આનું આ તો ખૂબ સંત છે, ખૂબ કાલાવાલા કરે, અજીજી કરી, મહારાજ મારી ભૂલ થઈ ગઈ, મેં પાપ કર્યું, મેં અપરાધ કર્યો. નહીં 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 નહીં, હું તો ભગવાન હે, મારને વાલા બી ભગવાન, માર ખાને વાલા બી ભગવાન. છતાં એ પછી લઈ ગયો એને દવાખાને, ડૉક્ટરનો ઈલાજ કરાયો, કે ઈલાજ કરને વાલા બી ભગવાન, પર કરને વાલા બી ભગવાન. પછી એક જણે એને દૂધ પાયું કે લો મહારાજા દૂધ પીવું, અને થયું ભાવ, એ પંજાબી હશે, દૂધ કા ગિલાસ લેકર કે ચલે કે મહારાજ પીઓ, જલ દૂધ પીઓ. તો પેલા એ દૂધ પણ પી લીધું, એટલે પેલો કહે છે કે દૂધ પીલાને વાળા બી ભગવાન, પર મારને વાળા બી ભગવાન. કે નહીં મહારાજ, મેં નહીં મારાય આપકો, નહીં નહીં નહીં, મારને વાળા બી ભગવાન, દૂધ પીલાને વાળા બી ભગવાન. પેલો એટલો બધો કગરે, મહારાજ મેં તમને માર્યો નથી, મને ખબર નથી કોને મારે, પણ સર એક જ ભાવ કે છે બધે જ ભગવાન છે, સર્વત્ર ભગવાન છે, તારામાં એ ભગવાન છે, મારનામાં, માર ખાનારામાં, દૂધ પાનારામાં, લાઠી મારી એ ભગવાન. આમ સર્વત્ર એક ભાવ એને રાખ્યો, ક્રોધ ના કર્યો. પણ અહીંયા કે છે ક્રોધ કી દ્વૈત બુદ્ધિ બીનો, દ્વૈત હોય ને બીજો દેખાય ને તો જ ક્રોધ ઉત્પન્ન થાય, એ તો ક્રોધ શાનો આવે. આ મારાથી જુદો છે ને, એણે આવો અપરાધ કર્યો છે ને, એણે મને મારું આવું નુકસાન કર્યું છે, મારું અપમાન કર્યું છે, મને ગાળ ભાડી છે, એણે મને માર્યો છે, અને એટલા માટે એના પ્રત્યે ક્રોધ આવે, મારાથી જુદો છે. પણ આ લોમસ ઋષિ તો એક બાજુ વાત કરે છે, આ જગતની અંદર માત્ર એક જ પર્વત પરમાત્માને સર્વત્ર સર્વમાં છે, તો આ ગુસ્સો કોના ઉપર આવ્યો, કોને આવ્યો? તો ગુસ્સો કરનાર અને ગુસ્સો બે જુદા થઈ ગયા. ક્રોધ કે દ્વૈત બુદ્ધિ વિનું, શું દ્વૈત હોય તો જ ગુસ્સો આવે, નહીં તો ગુસ્સો પાણી ઉપર કરવાનો. એટલે મનોમન મેં અનુમાન કર્યું, મેં ઘણો બધો અનુમાન કર્યું, ઘણું બધું અનુમાન કર્યું. આ ઋષિ વાત તો સર્વત્ર સર્વમાં ભગવાનની કરે છે અને મારી ઉપર ગુસ્સો કર્યો, તો મારામાં ભગવાન છે તો એમણે મારી ઉપર ગુસ્સો, એમણે ભગવાનની ઉપર ગુસ્સો કર્યો, એ તો કઈ થઈ શકતો હશે? પરમાત્મા ઉપર ગુસ્સો, ક્રોધ કે દ્વૈત બુદ્ધિ વિનું, એક થી બીજો દેખાય તો જ બોલે તે સૌ સાંભળે, બોલનારો ન જણાય, હરિગુરુ સંત કૃપા થકી પૂરણ પદ પ્રી. એ તો ગુરુ મહારાજ તો મળે ને સમજાવે ત્યારે કે આ દ્વૈત છે, જીવ માત્ર પર સર્વમાં બેઠેલી ચેતના પરમાત્માનો જ અંશ છે. એમ ભલે ઋષિ આટલી બધી વાત કરી અદ્વૈતની, પણ આખરે તો ગુસ્સો કરીને બધું જ, બધી જ રસોઈ બનાવી બેઠા હોઈએ, બધી સરસ રસોઈ થઈ ગઈ હોય, પછી ક્યાંક દૂધપાકમાં મીઠું પડી ગયું હોય, શું થાય? શ્રીખંડ સરસ બનાવ્યો હોય, સફેદ પેલી ખાંડની માફક એને બરોબર ભારોભાર નાખી હોય, પણ પછી તૈયાર થઈને કાળે તકે તો મીઠું હતું, શું કરવાનું? તો દ્વૈત કે બિનું અજ્ઞાન,
દ્વૈત કે બિનું અજ્ઞાન,
એમ સર્વત્ર સમરસ થઈ ગયેલું હોય, ક્યાં બીજું દેખાય જ નહીં. પણ અહીંયા આગળ થયું કે છે દ્વૈત, આ દ્વૈત ક્યાંથી આવ્યું? અજ્ઞાન હતું તો દ્વૈત આવ્યું. સર્વત્રમાં સર્વમાં ભગવાન એક જ છે, ભલે વરસાદના ગમે એટલા છાંટા, અબજો છાંટા પડતા હોય, અસંખ્ય છાંટા પડે ને, એ અસંખ્ય છાંટા જુદા જુદા હોય, દરેક છાંટો કે છાંટા પડે, જો કેટલા બધા છાંટા પડે, કેટલા મોટા પડે, કેવી ઝીણી ફરફર પડે, પણ આ બધા જ છાંટા છે પાણીના, એ જમીન પર પડ્યા પછી બધા એક થઈ ગયા, કોઈ જુદું રહ્યું? જ્યાં સુધી આકાશમાંથી વાદળમાંથી નીચે પડ્યા ત્યાં સુધી દરેક છાંટો પોતાનું અસ્તિત્વ નીચે લઈને આવ્યો, પણ નીચે પડીને બધા એક થઈ ગયા, એમાંથી છાંટાને શોધી કાઢું તું. એક લોટો જળ હતું, કોઈ જોયું કે બહુ સારું છે, તારામાં ઠંડક છે, તારામાં શીતળતા છે, તારામાં મધુરતા છે, તરસ બુઝાવવાની તારામાં સરસ શક્તિ રહેલી છે, એમ કરીને તારું સરનામું આપીશ, તાકે હા મારું સરનામું આપું, લખી લો, આ દરિયો આવજો મળવું હોય તારે. અને પેલું લોટીનું પાણી હતું તે જઈને દરિયામાં એને ભેગું કરી દીધું, પેલો શોધવા મળ્યો ભાઈ પાણી ક્યાં ગયું, તો કે અણુ 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 આખા દરિયાની અંદર ફેલાઈ ગયા. હવે દરિયાથી એ લોટીનું પાણી જુદું રહ્યું ખરું? તો જો તરંગ દેખાતો હોય અને તરંગો કેટલાય ઉઠતા હોય ને પાછા પાણીમાં મળી જતા હોય, તરંગ મળી જતા હોય, તો તરંગ છે જ ક્યાં? દ્વૈત રહ્યું જ નહીં. જેટલો જેટલા તરંગ ઉઠે જોઈએ ખરા, ગણીએ ખરા, આવ્યું ગયું, પણ બધા તરંગ પાછા સમુદ્રમાં સમાઈ જાય, પછી કશું ના. તરંગ સમુદ્રમાં સમાય બીજો નથી બોલ, આમ એટલે બીજો છે જ નહીં. કે દ્વૈત કે બીનું અજ્ઞાન, પણ અજ્ઞાન છે, ઉભા રહ્યા છે બાળકની માફક દરિયા કિનારે, એટલે મોજા જુદા લાગે, આ કેટલું મોટું મોજું છે, આ જો પડ્યું કેટલું પાણી નજીક આવ્યું, આ કેટલું ઊંચું ગયું, કે અજ્ઞાનને વશ થઈને દરિયાના મોજા અલગ અલગ ગણતા હોય, પણ દરિયાથી મોજા જુદા નથી, પણ એ અજ્ઞાનને કારણે, બાળક બુદ્ધિને કારણે, બાળ ચેષ્ટાને કારણે. તો દ્વૈત કે બીનું અજ્ઞાન. ઋષિ આવડા મોટા છે, આટલું બધું પ્રતિપાદન કર્યું અદ્વૈતનું, પણ આખરે તો એમનામાં અદ્વૈત અદ્વૈત આવી ગયું, એ દ્વૈત અજ્ઞાન વગર આવતું નથી. આ જડ જીવ, આ જીવ જડ છે, કોઈને જડ કહ્યું હોય તો ગુસ્સે, કોઈને કહ્યું તું જડ છો, ગુસ્સો થી નાખો મારા. પણ લક્ષ્મણદાસ મહારાજ કે લોહ લક્ષ્મણ ને કેટલો ભાવ છે. લક્ષ્મણદાસ મહારાજ ગુરુ મહારાજ ને આજીજી કરે, મહારાજ આ તો પથરો છે, ઘડવાનો તમારે, અને કેવો પથરા જેવો ને લોઢા જેવો, લોહ લક્ષ્મણ ને પારસ. કેટલો સરસ ભાવ, હું તો જડ છું આપને શરણે આવેલો છું. તો આમ અહીંયા અગાડી પણ જડ જીવ કહ્યું, આ જીવ જડ છે અને માયાને કારણે માયા છિન્ન, માયા બસ પરિછિન્ન એનાથી આવૃત થયેલો. માયાની અંદર ગળાબૂડ, ગળાબૂડ નહીં નખશિખ પર્યંત, પગના નખથી શિખા સુધી એ ડૂબેલો છે માયા છન્ન
પરિજીવ.
એટલે મારા મનની અંદર હું આ જ અનુમાન કર્યા કરતો, અરે ક્યાં જીવ તો કઈ ભગવાન બરાબર, ભગવાનની બરોબરી કરી શકતો હશે? ભગવાન એ ભગવાન અને જીવ એ જીવ. હા, આત્મા અને પરમાત્મા ભગવાન એ થઈ શકે, પણ જયારે જીવ ભાવ આવે, જીવ ભાવ એનામાં આવી જાય. જીવ ભાવ એટલે કયો? કરતાપણાનો, કે આ કામ મેં કર્યું, આ હું કરવા વાળો છું. એ જે અહંકાર કરતાપણાનો આવીને બેસી ગયો, એના પરિણામ રૂપ એ પરમાત્માનો અંશ, અંશ અંશી ભાવ હતો, પણ એના ઉપર જડતા ચડી ગઈ. જેમ લોખંડ હોય, લોખંડની અંદર કાટ ચડી જાય એટલે એને સાફ કરવું પડે, ને તરે પારસ ને પરસે ન હોય હેમ. પારસ પણ લોઢું અડે એટલે સોનું થઈ જાય, પણ ના થાય, ના થાય તો સમજવાનું કે લોઢામાં કંઈક ખામી છે, એની પર કાટ ચડેલો છે. તો માયા બસ પરિછિન્ન જડ જીવ, આ જીવ જડ બન્યો છે. કેમ? કે માયાના આવરણને કારણે, માયાનું આવરણને કારણે અનેક આસક્તિઓ વ્યવહારની, આ જગતની વસ્તુઓની, અને શરીરનો દેહનો અભ્યાસ, કે આ શરીર એટલે જ હું છું, આ શરીર જ મારું સર્વસ્વ છે, એ જ ભોગો ભોગવીને આનંદ, અને એ ઇન્દ્રિયોના ભોગ, એ જ સાચું સુખ, આ છે દેહાભ્યાસ. અને આટલું મારું, આ હું કમાયો, આનો માલિક હું છું, આને માટે હું કોર્ટે જઈશ ને, તારી પાસેથી લઈ લઈશ ને, અનેક બાબતો, એ આસક્તિ છે. આસક્તિ અને અભ્યાસ જ્યારે પણ માણસ ઉપર સવાર થઈ જાય ને, ત્યારે એ ઈશ્વરનો અંશ મટીને માટીની અંદર દબાયેલા લોઢાના ટુકડા જેવો થઈ જાય. પણ લોખંડને માટીથી બહાર કાઢીને મૂકી હોય વ્યવસ્થિત રીતે, એની પર કાટ ચડે ખરો? પણ માટીમાં પડ્યું એટલે એ માટી ખાઈ જાય એને. એમ આ જીવાત્મા એ જ્યારે આ વ્યવહારના ની આસક્તિ અને દેહાધ્યાસની માટીની અંદર ભળી જાય ને, ત્યારે આત્મા જડ જીવ બની જાય છે. માયા બસ પરિછિન્ન, એનાથી આવૃત થયેલો જડ જીવ એક ઈશ સમાન. એને તો કે ભગવાન કહેવાતું ના જ કહેવાય, કારણ એ લક્ષોરાશિમાં ફરવાની એના પ્રારબ્ધ, એના કર્મો જીવ થઈને એને જડ બનાવીને ફેરવ્યા જ કરે, ફેરવ્યા જ કરે. પણ જો એમાંથી, આસક્તિમાંથી અને અધ્યાસમાંથી જો બહાર નીકળી જાય, એને સાફ કરી નાખવામાં આવે, ફરી કાટ ના ચડે, અને એ લોહ પારસ બની જાય. પારસ થઈને લોહ પરસવા આવ્યા, એમ કેટલો સરસ. આ લોહ લક્ષ્મણ ને પારસ કરવા આપ કેમ આવ્યા જગતની અંદર? તમે આવ્યા હતા જુગમાં ફરવા, ગળ્યો ઘાટ બીબામાં રસ ભરવા. આપ તો જગતની અંદર ફરવા માટે, વિચરવા માટે આવ્યા હતા. ઘડ્યો ઘાટ, ઘાટ ઘડ્યો જેમ પથરો એમને એમ પડ્યો હોય, પણ એ લાવવામાં આવે ને, એને અઠોડા ટાંકણા ઝીકવામાં આવે ને, પછી એની અંદરથી ઉપરથી બધું ઉતારવામાં આવે વધારાનું. એમ આપણા જીવનમાંથી પણ ગુરુ મહારાજ વધારાનું બધું ઉતારી ઉતારીને કાઢી નાખે, પછી અંદરની મૂર્તિ બહાર કાઢે. મૂર્તિ તો પથ્થરની અંદર હોય છે જ, પણ ઉપરના બધા આવરણો બહાર કાઢે. લોખંડની ઉપરનો કાટનો આવરણ બધું બહાર નીકળે. દિવાળી આવે ત્યારે પેલા તાંબા પિત્તળના વાસણ ઘસી ઘસી ઘસીને, ખાટી છાશ ને આમલી ને ઢેખારો ને ઘસી ઘસી, કાથી ને ચોટલી ઘસી ઘસીને એને આમ કાઢી નાખે આવરણ, અને ચકમગાટ કરી નાખે. હા, હવે ખરું દિવાળી શોભે. એમ આ જીવ ઉપર પણ માયાના એટલા બધા આવરણો પડેલા છે, અને એ આવરણ ના નીકળે ત્યાં સુધી એ આત્માના સ્વરૂપનું દર્શન થતું નથી. એટલે કાગભૂષણજી કહે છે, પક્ષીરાજ, તે વખતે મને ઘણું કહ્યું, પણ જો એ ઋષિના આ તપ અને જ્ઞાન ઉપર જ જો આટલું ક્રોધનું આવરણ હોય તો આત્મા ક્યાંથી દેખાવાનો હતો.